એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે એમ તો કદાચ થોડો એકેડેમિક લાગે પણ સાચું કહું તો આપણી આસપાસની દુનિયા અને કલાને સમજવા માટે બહુ જ મહત્વનો છે.
હા, આપણે વાત કરીશું આધુનિક નાટકની.
બરાબર, આપણે થિયેટરમાં જઈએ, નાટક જોઈએ, મજા આવે. પણ લગભગ 100-125 વર્ષ પહેલાં નાટકની દુનિયામાં જાણે એક મોટો ભૂકંપ આવેલો. નાટક ખાલી વાર્તા કહેવાનું સાધન ન રહ્યું, પણ એ તો સમાજ, વિજ્ઞાન અને આપણા પોતાના મનની અંદર શું ચાલે છે એ બધું સમજવાનો અરીસો બની ગયો.
એકદમ સાચી વાત. અને આ બદલાવ કેમ આવ્યો, એ સમયના પડકારો શું હતા અને નાટ્યકારોએ એ પડકારોને કઈ રીતે, એમ કહીએ કે, ઝીલ્યા, આ બધા સવાલોના જવાબ શોધવા આપણે આજે કિર્સ્ટન ઈ શેફર્ડ બારના આધુનિક નાટક પરના વિશ્લેષણનો આધાર લઈશું.
અને આ વિષય આજે પણ એટલું જ પ્રસ્તુત છે, ખરું ને?
ચોક્કસ. કારણ કે ભલે આજે ડિજિટલ યુગ છે, પણ પેલી જે શરૂઆતની ક્રાંતિ હતી ને, કલા દ્વારા સમાજ સાથે વાત કરવાની, એણે રીત જ બદલી નાખી. એની અસર આજે પણ આપણે ફિલ્મોમાં, ટીવી શોઝમાં, વેબ સિરીઝમાં બધે જોઈએ છીએ.
તો જેમણે આ સરસ વિશ્લેષણ કર્યું છે એ કિર્સ્ટન ઈ શેફર્ડ બાર, એમના વિશે થોડું જાણીએ. કોણ છે તેઓ?
હા, તો કિર્સ્ટન શેફર્ડ બાર, જો, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અંગ્રેજી અને થિયેટર સ્ટડીઝના પ્રોફેસર છે.
ઓકે.
એમની ખાસ વાત એ છે કે એ ખાલી નાટકોનું સાહિત્યિક વિશ્લેષણ નથી કરતા, એમને થિયેટરની પ્રેક્ટિકલ બાજુની પણ ઊંડી સમજ છે. એટલે કે સ્ટેજ પર નાટક કેવી રીતે ભજવાય, ડિરેક્શન, એક્ટિંગ, આ બધું જ.
એટલે થિયરી અને પ્રેક્ટિસ બંનેનું મિશ્રણ.
બિલકુલ. અને એથીએ વધુ મહત્વનું શું છે ખબર છે? એમનો અભિગમ એ આંતરશાખાકીય છે. મતલબ કે નાટકને ખાલી કલા તરીકે નથી જોતા,
પણ
એને વિજ્ઞાન સાથે, સમાજના ઇતિહાસ સાથે, મનોવિજ્ઞાન સાથે જોડીને જુએ છે. એમણે તો સાયન્સ ઓન સ્ટેજ જેવું પુસ્તક પણ લખ્યું છે.
અચ્છા.
હા, જેમાં એમણે બતાવ્યું છે કે ડાર્વિન અને ફ્રોઇડ જેવા વૈજ્ઞાનિકોના વિચારોએ નાટકો કઈ રીતે લખાયા, કઈ રીતે ભજવાયા, એના પર કેટલી ઊંડી અસર કરી. આ જ વસ્તુ એમના વિશ્લેષણને જરા હટકે બનાવે છે.
બહુ રસપ્રદ વાત છે. તો આધુનિક નાટક વિશે એમનો મુખ્ય વિચાર શું છે? એમનું મૂળ કેવું શું છે?
એમનો મુખ્ય તર્ક એમ કહી શકાય કે એ છે કે આધુનિક નાટક એટલે ખાલી અમુક સમયગાળાના નાટકોનો સંગ્રહ નથી. ના, લગભગ 1980થી 1950નો ગાળો ખરો, પણ એનાથી વધુ.
એનાથી વધુ એ એક વિચારધારા છે.
બરાબર, એક આખી કળા ચળવળ છે જેણે એ સમયના જે મોટા પડકારો હતા ને, જેમ કે વિજ્ઞાનની નવી શોધો થઈ રહી હતી, મનોવિજ્ઞાનની સમજ વધી રહી હતી, રાજકારણમાં ઉથલપાથલ હતી, સમાજ ઝડપથી બદલાઈ રહ્યો હતો, આ બધા સાથે સીધો સંવાદ કર્યો.
એટલે નાટક અરીસો બન્યું જે સમાજમાં બની રહ્યું હતું એનું પ્રતિબિંબ પાડતું હતું.
હા, અને એટલું જ નહીં, એ સમાજને સમજવાના નવા રસ્તા પણ શોધી રહ્યું હતું. શેફર્ડ બાર કહે છે કે આધુનિક નાટક આધુનિક કેમ છે, કારણ કે એણે જાણી જોઈને જૂની નાટ્ય પરંપરાઓથી પોતાને અલગ કર્યું.
કેવી રીતે?
શરૂઆતમાં આવ્યું વાસ્તવવાદ, રિયલિઝમ, એટલે કે જીવન જેવું છે એવું જ સ્ટેજ પર બતાવો, સામાજિક રીતે, મનોવૈજ્ઞાનિક રીતે.
પણ પછી
એ પૂરતું નહોતું.
ના,
જલ્દી જ કલાકારોને લાગ્યું કે ભાઈ, જીવનની સચ્ચાઈ ખાલી બહાર દેખાય છે એમાં જ નથી, એ તો માણસના મનની અંદર પણ છે, એના સપનામાં, એના ડરમાં. અને બસ આમાંથી જ પેલી વાસ્તવવાદ સામે બળવો કરતી ચળવળો શરૂ થઈ,
જેને આપણે ઇઝમ્સ કહીએ છીએ.
હા, જુદા જુદા ઇઝમ્સ, પ્રતીકવાદ, અભિવ્યક્તિવાદ વગેરે. તો શેફર્ડ બારનું વિશ્લેષણ આ વાસ્તવવાદ અને બિનવાસ્તવવાદ વચ્ચેનો જે સતત સંઘર્ષ અને સંવાદ ચાલ્યો ને, એની જ આખી વાત છે. આ તણાવ જ આધુનિક નાટકની મુખ્ય ઉર્જા છે.
બરાબર, તો ચાલો આ સફરમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી થઈ? તમે ઇપ્સનનો ઉલ્લેખ કર્યો હતો.
હા, હેન્ડ્રિક ઇપ્સન, નોર્વેના નાટ્યકાર, એમને ઘણીવાર આધુનિક નાટકના પિતા પણ કહેવાય છે. એમણે શું કર્યું? જુઓ, એ સમય યુરોપમાં વેલ મેડ પ્લે નામનો એક પ્રકાર બહુ ચાલતો હતો.
વેલ મેડ પ્લે, એ શું હતું વળી?
એક જાતની ફોર્મ્યુલા હતી. વાર્તાનો પ્લોટ બહુ ગૂંચવાળાવાળો હોય, પણ અંતે બધા રહસ્યો ખુલી જાય અને બધું બરાબર ગોઠવાઈ જાય. મોટે ભાગે મનોરંજન માટે જ લખાતા.
ઓકે.
ઇપ્સને આ જ ફોર્મ્યુલા પકડી, પણ એમાં સામાજિક મુદ્દાઓ ભરી દીધા. દાખલા તરીકે અ ડોલ્સ હાઉસ, એમાં લગ્ન જીવનમાં સ્ત્રીની સ્થિતિ, એની સ્વતંત્રતાનો સવાલ ઉઠાવ્યો. ઘોસ્ટ્સમાં વારસાગત રોગ અને સમાજના દંભ પર વાત કરી. આવા નાટકો પ્રોબ્લેમ પ્લે કહેવાયા.
વાહ, એટલે મનોરંજનના માળખામાં જ ગંભીર ચર્ચા.
હા, એ સમયે તો આ બહુ મોટી વાત ગણાઈ હશે.
ચોક્કસપણે, ક્રાંતિકારી જ હતું.
થિયેટર હવે ખાલી ટાઈમપાસ કરવાની જગ્યા ન રહ્યું, પણ સામાજિક ચર્ચાનું પ્લેટફોર્મ બની ગયું. અને એમની સાથે જતા ઓગસ્ટ સ્ટ્રિન્ડબર્ગ, સ્વીડનના.
હા, એમણે શું કર્યું?
એમણે વાસ્તવવાદને વધુ તીવ્ર બનાવ્યો, જેને નેચરલિઝમ કહે છે. એમાં માનવ વર્તનને વારસો અને પર્યાવરણના પરિણામ તરીકે જોવામાં આવ્યું. મિસ જુલી એમનું જાણીતું નાટક છે આ પ્રકારનું.
પણ તમે એમ પણ કહ્યું કે સ્ટ્રિન્ડબર્ગે બિનવાસ્તવવાદી નાટકો પણ લખ્યા હતા.
હા, અને આ જ તો મજાની વાત છે. સ્ટ્રિન્ડબર્ગે અ ડ્રીમ પ્લે જેવા નાટકો લખ્યા જેમાં કોઈ લોજિક નથી, સમયનો કોઈ ક્રમ નથી, બધું જાણે સ્વપ્ન જેવું.
અચ્છા.
અને આ નાટકો પછીથી જે અભિવ્યક્તિવાદ, એક્સપ્રેશનિઝમ આવ્યો ને, એના માટે પ્રેરણા બન્યા. એટલે તમે જુઓ, એક જ લેખકના કામમાં વાસ્તવવાદ પણ છે અને એનાથી આગળ જવાની કોશિશ પણ દેખાય છે.
તો આ વાસ્તવવાદ સામે કઈ કઈ મુખ્ય ચળવળો આવી? તમે પ્રતીકવાદ અને અભિવ્યક્તિવાદનો ઉલ્લેખ કર્યો.
હા, પહેલા પ્રતીકવાદ, સિમ્બોલિઝમ. એના મુખ્ય પ્રણેતા મોરિસ મેટરલિંગ. એમનું માનવું હતું કે સાચી રિયાલિટી દેખીતી દુનિયામાં નથી, પણ અંદર છે, આત્મામાં, મૂળમાં, રહસ્યમાં. એટલે એમના નાટકોમાં બહુ ડિટેલમાં ન જાય, પણ કવિતા જેવી ભાષા, મૌન, ઇશારા, એનાથી અંદરની દુનિયા બતાવવાનો પ્રયાસ કરે. અને અભિવ્યક્તિવાદ, એક્સપ્રેશનિઝમ, એ જર્મનીમાં વધુ હતું, ખરું ને?
હા, બરાબર. અભિવ્યક્તિવાદનો મુખ્ય હેતુ શું હતો? બહારની દુનિયા જેવી છે એવી બતાવવાને બદલે પાત્રના મનની અંદર શું ચાલી રહ્યું છે, એની પીડા, એનો ગુસ્સો, એની હતાશા, એને સીધું સ્ટેજ પર લાવવો. ઓ,
એટલે એમના નાટકોમાં દુનિયા વાસ્તવિક ન લાગે, પાત્રના મનની સ્થિતિ પ્રમાણે વિકૃત દેખાય. સેટ પણ વિચિત્ર હોય, પાત્રોના નામ ન હોય, પણ એ કોઈ વિચારનું પ્રતીક હોય, જેમ કે માણસ, સ્ત્રી. સંવાદો ટૂંકા, તૂટક હોય, જાણે કોઈનું ખરાબ સપનું સ્ટેજ પર ભજવાતું હોય.
આ તો બિલકુલ અલગ જ પ્રકારનું નાટક લાગે છે. અને તમે ઇટાલીના ભવિષ્યવાદ, ફ્યુચરિઝમનો પણ ઉલ્લેખ કર્યો હતો.
હા, ભવિષ્યવાદ, એ તો વળી સાવ જુદો જ મામલો હતો. મેરિનેટી જેવા એના સમર્થકો મશીન, સ્પીડ, ટેકનોલોજી અને ક્યારેક હિંસાના પણ વખાણ કરતા. એમનો ઉદ્દેશ હતો જૂની કલાને તોડી પાડવી અને પ્રેક્ષકોને શોક આપવો, આંચકો આપવો.
અચ્છા.
એમના નાટકો બહુ ટૂંકા, અતાર્કિક અને ઘણીવાર પ્રેક્ષકોને ઉશ્કેરનારા હતા. એમનો પ્રભાવ બહુ લાંબો ન રહ્યો, પણ એમણે જે પરંપરા તોડવાનો જુસ્સો બતાવ્યો ને, એ નોંધપાત્ર હતો.
હવે એ વાત પર આવીએ જે શેફર્ડ બારના વિશ્લેષણને ખાસ બનાવે છે, વિજ્ઞાનનો પ્રભાવ. ડાર્વિન અને ફ્રોઇડ, એમનું નાટકો સાથે શું લેવા દેવા?
અરે, ઘણું લેવા દેવા. જેમ મેં કહ્યું, પેલો નેચરલિઝમ સ્ટ્રિન્ડબર્ગ ડાર્વિનના સિદ્ધાંતોથી પ્રભાવિત હતો. વારસો અને પર્યાવરણ, પાત્રો જાણે પોતાની જીનેટિક્સ અને સમાજના ગુલામ હોય એમ બતાવાતા. પણ ફ્રોઇડનો પ્રભાવ તો એનાથી પણ ઊંડો હતો.
કેવી રીતે?
જુઓ, ફ્રોઇડે જ્યારે અચેતન મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડની વાત કરી, ત્યારે નાટ્યકારોને પાત્રોના વર્તનને સમજાવવા માટે જાણે એક નવી ચાવી મળી ગઈ.
હા, કે માણસ ફક્ત તર્કથી નથી ચાલતો.
બરાબર. એની અંદર દબાયેલી ઈચ્છાઓ, ડર, ગ્રંથિઓ, એ બધું પણ એના વર્તનને દોરે છે. આ સમજ આવી એટલે વાસ્તવવાદી પાત્રો વધુ ઊંડા, વધુ જટિલ બન્યા. અને પેલા અભિવ્યક્તિવાદીઓ, એમના માટે તો ફ્રોઇડના વિચારો વરદાન જેવા હતા. એ તો અચેતન મનને જ સ્ટેજ પર લાવવા માંગતા હતા.
અને આઇન્સ્ટાઇન, ભૌતિકશાસ્ત્રનો પણ પ્રભાવ, આ થોડું અઘરું લાગે છે સમજવું.
હા, પણ શેફર્ડ બારે તરફ પણ ઇશારો કરે છે. જુઓ, આઇન્સ્ટાઇનનો સાપેક્ષતાનો સિદ્ધાંત આવ્યો, ક્વોન્ટમ ફિઝિક્સની અનિશ્ચિતતાની વાતો આવી. આ બધાએ સમય અને વાસ્તવિકતા વિશેની આપણી જૂની સ્થિર સમજને હલાવી નાખી.
ઓકે.
સાથે રમત કરી, વાર્તાને આગળ પાછળ કરી, નોન લિનિયર બનાવી, પાત્રોની ઓળખ પણ અસ્થિર બતાવી. એટલે મુદ્દો એ છે કે વિજ્ઞાન ખાલી નાટકનો વિષય નહોતું બન્યું, એ તો નાટક કઈ રીતે લખાય, દુનિયાને કઈ રીતે જોવાય, એની રીત, એની એપિસ્ટેમોલોજી, જ્ઞાન મીમાંસા જ બદલી રહ્યું હતું.
પણ આવા નવા, પ્રયોગાત્મક અને ઘણીવાર તો વિવાદાસ્પદ નાટકો ભજવવા કોણ તૈયાર થાય? મોટા કોમર્શિયલ થિયેટરો તો કદાચ આવું રિસ્ક ન લે ને?
બિલકુલ સાચી વાત. અને એટલે જે સમય યુરોપમાં સ્વતંત્ર થિયેટર ચળવળ, ઇન્ડિપેન્ડન્ટ થિયેટર મૂવમેન્ટ શરૂ થઈ, પેરિસમાં, લંડનમાં, બર્લિનમાં બધે નાના સબસ્ક્રિપ્શન પર ચાલતા થિયેટરો ખુલ્યા.
એનો ફાયદો શું હતો?
ફાયદો એ કે આ થિયેટરો સરકારી સેન્સરશિપ અને પૈસા કમાવવાના દબાણથી ઘણા અંશે મુક્ત હતા, એટલે એમણે જીબ્સન, સ્ટ્રિનબર્ગ, શો જેવા નાટ્યકારોના નવા પડકારજનક નાટકો ભજવવાની હિંમત કરી. શેફર્ડ બાર બહુ સરસ કહે છે કે નવું નાટક આપમેળે નહોતું બન્યું, તેને એક નવા પ્રકારના થિયેટ્રિકલ ઇકોસિસ્ટમ, સ્વતંત્ર થિયેટરની જરૂર હતી, જેણે કલાત્મક પ્રયોગો માટે સુરક્ષિત પ્રયોગશાળા તરીકે કામ કર્યું.
એટલે કે નવા વિચારોને ખીલવા માટે યોગ્ય માહોલ અને જગ્યા પણ જોઈએ, અને આ જ સમયે ડિરેક્ટરની ભૂમિકા પણ બદલાઈ, ખરું ને?
ચોક્કસ. પહેલા ડિરેક્ટરનું કામ મુખ્યત્વે એક્ટરોને આમ તેમ ગોઠવવાનું હતું, પણ હવે એડોલ્ફ એપિયા, એડવર્ડ ગોર્ડન ક્રેગ જેવા ડિરેક્ટરો આવ્યા. એમણે લાઇટિંગ, સેટ ડિઝાઇન, મ્યુઝિક, એક્ટિંગ આ બધાને ભેગા કરીને એક સંપૂર્ણ કલાકૃતિ, એક ટોટલ વર્ક ઓફ આર્ટ બનાવવાનો પ્રયાસ કર્યો. ડિરેક્ટર હવે ખાલી મેનેજર ન રહ્યો, પણ એક કલાકાર, એક વિઝનરી બન્યો.
અને રાજકારણ, નાટક અને રાજકારણનો શું સંબંધ રહ્યો આ સમયમાં?
સંબંધ તો ખૂબ ગાઢ રહ્યો. જ્યોર્જ બર્નાર્ડ શો જેવા નાટ્યકારોએ તો નાટકને પોતાના સમાજવાદી વિચારો ફેલાવવાનું પ્લેટફોર્મ જ બનાવી દીધું. એમના ડ્રામા ઓફ આઈડિયાઝમાં પાત્રો બુદ્ધિશાળી દલીલો કરતા મૂડીવાદ પર, યુદ્ધ પર, વર્ગભેદ પર.
પણ કદાચ રાજકીય નાટકમાં સૌથી મોટું નામ બર્ટોલ્ટ બ્રેખ્થનું ગણાય. એમનું એપિક થિયેટર અને પેલી એલિનેશન ઇફેક્ટ, એ શું હતું બરાબર?
હા, બ્રેખ્થ ખૂબ જ મહત્વના છે. તેઓ માર્ક્સવાદી હતા અને માનતા હતા કે થિયેટરનો હેતુ ખાલી પ્રેક્ષકોને લાગણીમાં ડૂબાડી દેવાનો નથી,
પણ
એમને વિચારતા કરવાનો છે, સમાજની રાજકીય આર્થિક સિસ્ટમ પર સવાલ ઉઠાવવા માટે તૈયાર કરવાના છે. અને આ માટે એમણે એલિનેશન ઇફેક્ટ અથવા વિમુખતાની અસર નામની ટેકનિક વિકસાવી.
વિમુખતાની અસર એટલે પ્રેક્ષકોને જાણી જોઈને નાટકથી થોડા દૂર રાખવા, એવું કેમ? એનાથી તો કદાચ મજા ઓછી ન થઈ જાય?
સારો સવાલ છે, પણ બ્રેખ્થનો ઉદ્દેશ્ય એ જ હતો. એ નહોતા ઇચ્છતા કે પ્રેક્ષકો પાત્રો સાથે એટલા બધા એકાકાર થઈ જાય કે વિવેકબુદ્ધિથી વિચારવાનું જ બંધ કરી દે. એટલે એ શું કરતા? નાટકમાં ગીતો વાપરતા, પાત્રો સીધા પ્રેક્ષકો સાથે વાત કરતા, સ્ટેજ પર જ સેટ બદલાતો દેખાડતા.
અચ્છા,
આ બધું એટલા માટે કે પ્રેક્ષકોને સતત યાદ રહે કે ભાઈ, આ નાટક છે, રિયલ લાઈફ નથી, અને આમાં જે મુદ્દાઓ ઉઠાવાયા છે ને, એના પર ઠંડા દિમાગથી વિચારો. શેફર્ડ બારના શબ્દોમાં કહીએ તો, બ્રેખ્થ એક નવા પ્રકારનો પ્રેક્ષક તૈયાર કરવા માંગતા હતા, જે બૌદ્ધિક રીતે સજાગ, ભાવનાત્મક રીતે અલિપ્ત અને તેમને રજૂ કરાયેલી દુનિયા પર સવાલ ઉઠાવવા રાજકીય રીતે સક્રિય હોય.
તો આ આખી સફર પછી આ આધુનિક નાટકના મુખ્ય સંદેશાઓ કે વિષયો કયા ગણી શકાય? જો આપણે 3-4 મુખ્ય બાબતો તારવવી હોય તો શું કહી શકીએ?
પહેલી અને સૌથી મુખ્ય વાત તો પેલી જ, વાસ્તવવાદ અને બિનવાસ્તવવાદ વચ્ચેનો સંઘર્ષ અને સંવાદ. આ જે ખેંચતાણ હતી ને, એ જ આધુનિક નાટકનો ધબકાર છે. જીવન જેવું છે એવું બતાવવું કે પછી એની અંદરનું સત્ય શોધવું, આ મથામણ સતત ચાલી.
બીજું, વિજ્ઞાન અને કલા વચ્ચેનો જે અણધાર્યો સંબંધ છે એ. મને તો ક્યારેય ખ્યાલ નહોતો કે ડાર્વિન અને ફ્રોઇડના વિચારો નાટકના પાત્રો કે વાર્તા કહેવાની રીત પર આટલી ઊંડી અસર કરી શકે. આપણે આજના સંદર્ભમાં પણ વિચારી શકીએ કે અત્યારે AI જેવી ટેકનોલોજી આપણી કલાને કેવી રીતે બદલી રહી છે.
બરાબર. ત્રીજું, નાટક સામાજિક અને રાજકીય પરિવર્તનનું એક સાધન બન્યું. એ ખાલી મનોરંજન ન રહ્યું, પણ સમાજના અઘરા પ્રશ્નો ઉઠાવવાનો, ચર્ચા જગાવવાનું અને લોકોને જાગૃત કરવાનું એક માધ્યમ બન્યું. આપણે ત્યાં ભારતમાં પણ સ્વતંત્રતા સંગ્રામ વખતે અને સામાજિક સુધારણા માટે નાટકનો આવો ઉપયોગ થયો જ છે.
અને ચોથું, કદાચ આધુનિક માણસની જે જટિલતા છે એનું નિરૂપણ. પહેલાના નાટકોમાં કેવું હોય, પાત્રો કાં તો સારા હોય કાં તો ખરાબ, બ્લેક એન્ડ વ્હાઈટ. પણ આધુનિક નાટકે માણસના મનની અંદર જે ગૂંચો છે, વિરોધાભાસ છે, એની અચેતન ઈચ્છાઓ છે, મૂંઝવણો છે, આ બધું સ્ટેજ પર લાવી દીધું. એ કદાચ આપણને આપણી પોતાની જાતને સમજવામાં પણ મદદ કરે.
આવા વિચારોને રજૂ કરતા ઘણા ધારધાર વાક્યો છે. દાખલા તરીકે એક જગ્યાએ એ કહે છે, ડાર્વિન અને ફ્રોઇડના સિદ્ધાંતો માત્ર વિષયો નહોતા, તેઓએ નાટકીય પાત્ર માટે નવી વ્યાકરણ પૂરું પાડ્યું.
આ વાત કેટલી સચોટ છે. વિજ્ઞાન ખાલી થીમ નહોતી, એ તો નાટકની ભાષા જ બદલી લઈ હતી.
અને પેલું વાક્ય પણ મને બહુ ગમ્યું કે આધુનિક નાટક મનોરંજન તરીકે નહીં પણ એક જરૂરિયાત તરીકે ઉભરી આવ્યું. ઝડપી સામાજિક પરિવર્તન સામે પરંપરાગત અર્થનિર્માણના સ્વરૂપોની અપૂર્તિતાનો સાંસ્કૃતિક પ્રતિભાવ.
એટલે કે સમય એટલો ઝડપથી બદલાઈ રહ્યો હતો કે એને સમજવા માટે, એની સાથે તાલ મિલાવવા માટે નાટક જરૂરી બની ગયું હતું.
બરાબર. જાણે એ સમયના તોફાની દરિયામાં દિશા બતાવવા માટે નાટક એક હોકાયંત્ર જેવું કામ કરી રહ્યું હતું.
તો આ બધી વાતો આજના સમયમાં આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે? આ આધુનિક નાટક વિશે જાણવાથી શું ફાયદો?
પહેલો ફાયદો તો એ કે આપણી મીડિયા લિટરસી વધે. આજે આપણે જે કંઈ જોઈએ છીએ, ફિલ્મો, સિરીઝ, જાહેરાતો, એમાં ક્યાંક ને ક્યાંક આ આધુનિક નાટકની ટેકનિક વપરાયેલી જ હોય છે.
જેમ કે
ક્યાંક એકદમ વાસ્તવિક ચિત્રણ હોય, કોઈ બાયોપિક કે ડોક્યુડ્રામા, ક્યાંક અભિવ્યક્તિવાદ જેવું હોય, કોઈ સાયકોલોજિકલ થ્રિલર કે જેમાં પાત્રનું મન દેખાડવાનો પ્રયાસ હોય, ક્યાંક બ્રેકની જેમ પેલી ચોથી દિવાલ તોડીને પાત્ર સીધું આપણી સાથે વાત કરતું હોય, જેમ ફ્લીબેગમાં થાય છે. જો આપણે આ ટેકનિક ઓળખી શકીએ તો આપણે વધુ સમજવું, વધુ સજાગ દર્શક બની શકીએ.
બીજું, કલાની જે સામાજિક ભૂમિકા છે એ સમજાય. જેમ ઇબ્સને એ સમયના અઘરા વિષયો ઉઠાવ્યા, તેમ આજે પણ ઘણા કલાકારો અઘરા મુદ્દાઓ પર કામ કરે છે. પર્યાવરણ હોય, જાતિભેદ હોય, માનસિક સ્વાસ્થ્ય હોય, આપણે એમને વધુ સારી રીતે સમજી શકીએ, એમની કદર કરી શકીએ. અને એ પણ સમજાય કે કલા ખાલી શોભાની વસ્તુ નથી, એ સમાજમાં બદલાવ લાવવાનું એક શક્તિશાળી ઓજાર પણ બની શકે છે.
ત્રીજું, નવીનતાનું મહત્વ સમજાય. આ આધુનિક નાટકનો આખો ઇતિહાસ જુઓ તો એ પરંપરા સામેના બળવાનો ઇતિહાસ છે. દરેક નવો ઇઝમ જૂનાની મર્યાદામાંથી જ જન્મ્યો. આ આપણને શીખવે છે કે કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે જૂનાને વળગી રહેવા કરતાં નવા પ્રયોગો કરવા અને પ્રશ્નો પૂછવા કેટલા જરૂરી છે.
અને છેલ્લે, કદાચ આપણી જાતને વધુ સારી રીતે સમજવામાં પણ મદદ મળે. આધુનિક નાટકે માણસના મનની જે ઊંડી ગલીઓમાં સફર કરી, તે આપણને પણ આપણી અંદર રહેલા ડર, ઈચ્છાઓ અને વિરોધાભાસો વિશે વિચારવા પ્રેરે છે. આ આખી ચર્ચા પછી મારા મનમાં જે એક વાત ખાસ રહી ગઈ છે તે એ છે કે કલા કેવી રીતે સમાજ અને વિજ્ઞાન સાથે સતત સંવાદમાં રહે છે.
આપણે ઘણીવાર કલાને એક અલગ સ્વતંત્ર વસ્તુ માની લઈએ છીએ, પણ શેફર્ડ બારનું વિશ્લેષણ બતાવે છે કે તે સમાજ અને સમયના પ્રવાહોથી કેટલી ઊંડાણપૂર્વક જોડાયેલી છે. અને એટલું જ નહીં, તેને આકાર પણ આપે છે. ખાસ કરીને વિજ્ઞાન જેવા ક્ષેત્રોનો આટલો બધો પ્રભાવ નાટ્યલેખન પર પડ્યો એ મારા માટે ખરેખર એક નવી અને રસપ્રદ જાણકારી હતી. અને મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર એ રહ્યો કે આધુનિક નાટક એ ખરા અર્થમાં વિચારોનું થિયેટર હતું. સ્ટેજ જાણે એક લેબોરેટરી બની ગયું હતું, જ્યાં એ સમયના મોટા વૈજ્ઞાનિક, સામાજિક અને રાજકીય વિચારો, ડાર્વિન, માર્ક્સ, ફ્રોઇડ, આઈન્સ્ટાઈન, એ બધાનું જાણે પરીક્ષણ થતું હતું. એમને પડકારવામાં આવતા હતા. એ ખાલી વાર્તાઓ નહોતી, પણ આધુનિક દુનિયા કેવી રીતે ઘડાઈ રહી હતી એની એક જીવંત પ્રક્રિયા હતી. શેફર્ડ બાર આપણને એ નાટકોને ખાલી જૂના સાહિત્ય તરીકે નહીં પણ આપણા આજના સમયને સમજવાની ચાવી તરીકે જોવાનું શીખવે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.